જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે ગુણસ્થાનની ચર્ચા કરીએ છીએ. એમાં આપણે તેરમું સંયોગ કેવળી ગુણસ્થાન પર આપણે પહોંચ્યા. હમણાં જ આપણે આત્માનુશાસન ક્લાસમાં મુનિરાજોની મહિમા કરી. મુનિરાજો કી મહિમા અપાર હૈ, જિન રાજ કી મહિમા અપાર હૈ. બોલો બોલો. મુનિરાજો કી મહિમા અપાર હૈ, જિન રાજ કી મહિમા અપાર હૈ. અપાર હૈ, 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 અપાર હૈ. મુનિરાજો કી મહિમા અપાર હૈ, જે મુનિરાજ પોતાના આત્મામાં લીન થઈને શ્રેણી આરોહણ કરી. કઈ શ્રેણી આરોહણ કરી? અમે શપથ શ્રેણી આરોહણ કરી અને પૂર્ણ વિતરાગી થયા પછી અંતર મુહૂર્તમાં જ જે બાકીના એમના કર્મ છે ખાતી કર્મ, એનો નાશ કરીને અરિયંત પરમાત્મા પદને પ્રાપ્ત કરે છે. અરિયંત પરમાત્મા પદને પ્રાપ્ત કરતા જ કેટલી વસ્તુઓ થાય છે. જો આપણે પહેલા શ્રેણીની વાત કરતા હતા ત્યારે આપણે જોયું કે જે જીવ શપક શ્રેણી માંડે છે એના મોહનીય કર્મ ને આ બધા નિષેકો તો નાશ થઈ જ ગયા છે. ફક્ત એક હતા સૂક્ષ્મ લોભનો અમુક નિષેકો બાકી હતા દસમા ગુણસ્થાન, અને એ સ્વ ઉદય રૂપે ઉદયમાં આવીને એ પણ ખરી ગયા. અને જીવ હવે પૂર્ણ વિકરાગી થયા, કેમ કે હવે કોઈ મોહનીય કર્મ બચ્યા જ નથી ઉદયમાં આવવા માટે. જયારે દસમા ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભનો ઉદય આવતો હતો ત્યારે બીજા મોહનો બંધ નથી થતો, બાકીના ઘાતી કર્મનો બંધ થાય છે. પણ હવે જયારે પૂર્ણ વિકરાગી થયા હવે મોહનીય કર્મ જ નથી, એટલે જીવના મોહના પરિણામ જ નથી, તો બાકીના ઘાતી કર્મ પણ બંધાતા નથી. કેમ કે પૂર્ણ વિકરાગી થયા તો કોઈ કશાય ભાવ નથી. કશાય ભાવ નથી તો જે બંધ પડે એમાં યોગ અને કશાય બે નિમિત્ત હોય છે, બરાબર. પ્રકૃતિ અને પ્રદેશમાં યોગ નિમિત્ત છે, સ્થિતિ અનુભાગમાં કશાય નિમિત્ત છે. તો જીવને અગિયારમાં ગુણસ્થાનથી લઈને ઉપર અગિયાર બાર તેર ચૌદ આ ગુણસ્થાનોમાં એક ફક્ત ઓલો ઈર્યાપત આશ્રવ થાય છે, એના સિવાય બંધ જ નથી. ઈર્યાપત આશ્રવ એટલે કે જે સમયે કર્મ બંધાયા, કર્મ આવ્યા એ જ સમય ખરી ગયા. જે સમય આવ્યા યોગને કારણે આવ્યા, પણ કશાય છે નહીં એટલે એકે સમય સ્થિતિ અનુભાગ બંધાતા નથી એને ખરી જાય. એ પણ ફક્ત સાચા વ્યક્તિના કર્મ આવે છે અને ખરી જાય. તો એ જ એમની ભૂમિકા અગિયાર અને બારમા ગુણસ્થાનમાં રહી. સાથે જે પહેલા જે ઓલા બધા પ્રોસેસીસ ચાલુ થયા હતા, વિશુદ્ધિ અનંત ગણી વધતી હતી, એ તો હવે પૂર્ણતાને પામી ગઈ, બરાબર. જે સ્થિતિ કાંડક ઘાત થતા હતા, અનુભવ કાંડક ઘાત થતા હતા, ગુણ શ્રેણી સંક્રમણ, ગુણ શ્રેણી નિર્જરા, એ બધું હજી પણ ચાલુ છે બારમા ગુણસ્થાનમાં. અને કયા કર્મમાં ચાલુ છે? જે જાતિ કર્મની બાકી ત્રણ પ્રકૃતિ છે એમાં ચાલુ છે. હજી પણ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરણ એમાં સ્થિતિઓ કાંડક જાત થતી જાય છે, અનુભાગ હજી પણ ઘટતા જાય છે, સંક્રમણ થતી જાય છે પ્રકૃતિઓ તીવ્રમાંથી મંદમાં, અને એમ કરીને જે 12મા ગુણસ્થાનનો અંતરમુરતનો કાળ છે એમાં બાકીના એ પણ કર્મ ઉદયમાં આવી આવીને થઈ જાય છે અને 13મા ગુણસ્થાને જીવ પહોંચે છે. 13માં પહોંચતા જ હવે એ જીવને ફક્ત 4 અઘાતી કર્મની સત્તા બચી છે. 4 ઘાતી કર્મની સત્તા જ નથી, મૂળમાંથી નાશ થઈ ગયો અને જીવને 4 ક્ષાયિક ભાવ પ્રગટ થાય છે. 4 ક્ષાયિક ભાવ કહો અને ચતુષ્ટય કહો અથવા ક્ષાયિક લબ્ધિઓ કહો. ક્ષાયિક લબ્ધિની અપેક્ષા 9 કહીએ છીએ, બાકી અનંત ચતુષ્ટય કહે. 4 છે અનંત ચતુષ્ટય. કયા છે? અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિજય. જ્ઞાનાવરણની સામે અનંત જ્ઞાન, દર્શનાવરણની સામે અનંત દર્શન, મોહનિયાની સામે અનંત સુખ અને અંતરાયની સામે અનંત વિજય. જે પૂર્ણ સુખ કહેવાતો હતું 12મામાં ત્યાં પણ વિતરાગી હતા, હવે અહીંયા કેવળ જ્ઞાની થયા તો જ્ઞાનમાં પૂર્ણતા પ્રગટ થઈ એ ઉપચારથી સુખને પણ હવે અનંત સુખ કહેવાય છે. બરાબર. શાયિક લબ્ધિઓના એંગલથી કહીએ તો શાયિક જ્ઞાન, શાયિક દર્શન, બરાબર, જ્ઞાનાવરણ દર્શન, શાયિક જ્ઞાન, શાયિક દર્શન. પછી શાયિક સમ્યક તો શાયિક ચારિત્ર, મોનિયને બેમાં ભાગ કરી નાખે, સુખની બદલે સમ્યક તો ને ચારિત્ર લીધું અને અંતરાયને 5મો ભાગ કરી નાખ્યા. તો અનંત જ્ઞાન, અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભોગ, અનંત વીર, અનંત ભોગ, શાયિક તો એક જ છે. એ રીતે 9 શાયિક લબ્ધિઓ એમને પ્રગટ થઈ છે. જો અહીંયાથી થોડીક આપણે પરિભાષા વાંચીએ અને પછી બીજી અમુક વિશેષતાઓ છે એ આપણે જોશું. આજે ક્વેશ્ચન 235 છે. સહયોગી ગુણસ્થાનનું સ્વરૂપ શું છે અને તે કોને પ્રાપ્ત થાય છે? જે સહયોગી જીવ કોણ કોણ છે વિશ્વમાં? સહયોગી જીવ કોણ કોણ છે? અયોગી કેવળી અને સિદ્ધ પરમાત્માને છોડીને બધા જ સહયોગી છે ખરેખર, કેમ કે બધાને એ જીવ હોય છે. તો અહીંયા શું કહ્યું? સહયોગી ગુણસ્થાનનું સ્વરૂપ. સહયોગી કયા ગુણસ્થાન હોય? 1 થી લઈને 13 સુધી બધા સહયોગી છે. અહીંયા ઉપચારથી સમજી લેવાનું કે શું કહે છે. તો સહયોગી કેવળી ગુણસ્થાનનું સ્વરૂપ શું છે અને તે કોને પ્રાપ્ત કરે છે અને તે કોને પ્રાપ્ત થાય છે? તો જો જાતિયા કર્મની 47 પ્રકૃતિ. આ કઈ 47 થઈ? આપણે તો 4 જ ગણી, જ્ઞાન દર્શન સુખની મોહ, જ્ઞાન જ્ઞાનાવરણી એની 5, દર્શનાવરણી એની કેટલી? 9. 4 પેલા દર્શન અને 5 નિદ્રા. પછી મોહનિયાની 28, દર્શન મોહનિયાની 3, ચારિત્ર મોહનિયાની 25 અને અંતરાયની 5. એ મળીને ટોટલ 47 પ્રકૃતિઓ થાય છે. તો એ 47 પ્રકૃતિ અને અઘાતિયા કર્મની 16 પ્રકૃતિ મળીને 63 પ્રકૃતિનો ક્ષય થવાથી, હવે જો એ 16 કઈ છે એ પણ હું તમને કહું. જો અઘાતી કર્મની 16 એમાંથી વેદનીય આયુ નામ ગોત્ર, બરાબર 4 છે. તો જો એમાંથી પહેલા આયુ, તો આયુમાં હવે ફક્ત એમનું મનુષ્ય આયુ જે વર્તમાન ચાલુ છે તે, બરાબર, ભવિષ્યમાં હવે કોઈ આયુ બંધાવવાનું નથી કેમ કે અહીંયાથી હવે સિદ્ધ જ થવાના છે. બીજા 3 આયુનો કોઈ પર્પસ નથી કેમ કે હમણાં વર્તમાનમાં મનુષ્ય આયુ હૃદયમાં છે, તો બાકીના 3ની સત્તાનું કામ શું? તે એને પણ નાશ કરી નાખે, એટલે નરકાયુ, તિર્યંશાયુ અને દેવાયુ, બરાબર, એ 3 ગયા. આયુની 3, ઘાતી કર્મની 47 અને બાકીની 13 નામ કર્મ. હજી જે બાકીના 3 અઘાતી છે, ગોત્રમાં 2 ગોત્ર છે હજી પણ, વેદનીયમાં પણ સાતા અસાતા 2 છે, ખ્યાલ આવે છે ને. જો હવે નામ કર્મની 13 કહી તો નરક આયુ, જો નરક આયુની સાથે નરક ગતિ, નરક ગત્યાનું પૂર્વ. આજે ને આપણે અમુક નામ કર્મની એવી વિશેષતાઓ છે કે અમુક આખા બંડલ કર્મ હોય, આખા એક સાથે જ બંધાય અને એક સાથે જ ઉદયમાં આવે, ચાલે ને. જેવી રીતના નરક આયુ છે એની સાથે નરક ગતિનો ઉદય હોય, મનુષ્ય આયુ છે તો મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય હોય છે, એવી રીતે એની સાથે આનુપૂર્વી કર્મ છે, અનુપૂર્વી એટલે કે આયુષ્ય ઉત્પન્ન થવા પહેલા, જયારે વિગ્રહ ગતિમાં હોય તો વિગ્રહ ગતિમાં એ જાતનો આકાર ઉત્પન્ન થવો, સોરી વિગ્રહ ગતિમાં પહેલાના ભાવનો આકાર અને આ ભાવનું આયુષ્ય હોવું, એને દત્યાનુપૂર્વી કર્મ કહે છે. સમજો કોઈ ઘોડો મરીને મનુષ્ય થાય તો જીવનો આકાર હજી ઘોડા જેવો છે, પણ આયુષ્ય હવે મનુષ્ય આયુ ચાલુ થઈ ગયું, કેમ કે વિગ્રહ ગતિના પહેલા સમયથી જ મનુષ્ય આયુ ગણાય. તો આકાર ઘોડા જેવો અને આયુષ્ય મનુષ્ય, એ જે કર્મના ઉદયને કારણે થાય છે એને ગત્યાનુપૂર્વી કર્મ કહે છે. બોલો, નરક ગતિ નરક ગત્યાનુપૂર્વી, તેમને તમે તિર્યંજ ગતિ તિર્યંજ ગત્યાનુપૂર્વી, દેવ ગતિ દેવ ગત્યાનુપૂર્વી લગાવી દીધું. બરાબર, અનુપૂર્વી ગતિની પૂર્વ જે ઉદય ચાલે છે એની, એ ઉદયની પહેલા એટલે મનુષ્ય આયુ અત્યારે ગતિ ચાલુ છે, તોલું મનુષ્ય ગત્યાનુપૂર્વી છે. જો નામ કર્મની પેલી 13 પ્રકૃતિઓ કઈ છે, તો નરક ગતિ નરક ગત્યાનુપૂર્વી, તિર્યંજ ગતિ તિર્યંજ ગત્યાનુપૂર્વી. બરાબર, પછી દ્વિ ઇન્દ્રિય ત્રિ ઇન્દ્રિય ચતુર ઇન્દ્રિય, આતપ ઉદ્યોગ છે ને એમાંથી એક ઉદ્યોગ, સોરી ઉતપ ઉદ્યોગ ને આતપ બે, એકેન્દ્રિય સાધારણ સૂક્ષ્મ અને સ્થાવર, આ 13 કર્મનો નાશ થઈ જાય છે. એમ કરીને 47 પ્રકૃતિ ઘાતિ કર્મની, 16 પ્રકૃતિ અઘાતિ કર્મની, એમ મળીને ટોટલ 63 પ્રકૃતિનો નાશ થયો. જો પાછી પરિભાષામાં આપણે આજે 16 પ્રકૃતિઓ મળીને 63 પ્રકૃતિનો ક્ષય થવાથી લોકાલોક પ્રકાશક કેવળ જ્ઞાન, એમને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. કેવળ જ્ઞાન એટલે શું? હવે લોકાલોકને જાણે છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ કોઈ વિચાર કરે ને તો એને સમ્યક દર્શન થઈ જાય, એટલું એનું મહાત્મ્ય છે, એટલી એની સૂક્ષ્મતા છે, એટલો જીવનો, એમ કે જીવનું એટલી મહિમા છે કે જો જીવને પોતાના જ કેવળ જ્ઞાન સ્વરૂપનું ખ્યાલ આવે તો એને સમ્યક્ત્વ પ્રગટ થઈ શકે. તો અરિયંત ભગવાનના સ્વરૂપનો યાદ કરતા, એમનું સ્વરૂપનો ચિંતન મનન કરતા જીવને પોતાનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. લોકાલોક પ્રકાશક કેવળ જ્ઞાન તથા આત્મ પ્રદેશમાં કંપનરૂપ યોગ, હજી યોગ બાકી છે એટલે સહયોગી કેવી છે, તો યોગના ધારક અરિહંત ભટ્ટારકને સહયોગી કેવડી નામનું 13મું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. જે જીવ અરિયંત પરમાત્મા થાય એ તત ક્ષણ, એ જ ક્ષણે 4 ઘાતિયા કર્મ નાશ થતા જ આ ભૂમિથી 5000 ધનુષ ઉપર આ શરીર બિરાજમાન થાય છે. હવે કોઈ ભૂમિના આધારે નથી રહેતું, આકાશમાં ગમન થાય છે અને ત્યાં જ એમની ગંધ બુટી આદિ જે પણ રચના થાય બધી ત્યાં રચના થાય. જો તે જ કેવડી ભગવાન પોતાના દિવ્ય ધ્વનિથી ભવ્ય જીવોને મોક્ષ માર્ગનો ઉદ્દેશ આપીને સંસારમાં મોક્ષ માર્ગનો પ્રકાશ કરે છે. અરિયંત ભગવાન કેટલા પ્રકારના હોય ખ્યાલ છે કોઈને? 7 પ્રકાર છે ને, કયા કયા છે? 7 લોકો, 2 કલ્યાણક, 3 કલ્યાણક, 4 કલ્યાણક, સોરી 5 કલ્યાણક. બરાબર, એ તો 3 થઈ ગયા, 2 કલ્યાણક વાળા તીર્થંકર, 3 કલ્યાણક વાળા તીર્થંકર, 4-5 કલ્યાણક વાળા તીર્થંકર. પછી મોક કેવડી, ઉપસર્ગ કેવડી, અંતકૃત કેવડી અને સામાન્ય કેવડી. હવે કે એના સિવાય પણ અહીંયા અમુક આપ્યા છે, એ પણ હું વાંચી લઉં. પાંચ કલ્યાણ, 3 કલ્યાણ, 2 કલ્યાણક વાળા, મુખ કેવી, અંતકૃત કેવી, ઉપસર્ગ કેવી, સામાન્ય કેવી. બરાબર, એના સિવાય સમુદ્ઘાત કેવી, એટલે જે કેવી ભગવાનનો એ જે 14મા ગુણસ્થાનના અંતે જે છેલ્લા અમુક 3 અમુક સમયો હોય છે, 8 સમય, એમાં કેવી સમુદ્ઘાત થાય, અને પાછું મૂળ શરીરમાં આવે અને પછી સિદ્ધ થાય તો એને સમુદ્રાશ કહેવી કહેવાય. પછી સાતિશય કેવડી, સાતિશય કેવડી એટલે કે જે કેવડી ભગવાનને સાતિશય પુણ્યનો ઉદય હોય એને સાતિશય કેવડી કહેવાય. અને છેલ્લું છે અનુબદ્ધ કેવડી. અનુબદ્ધ કેવડી ખ્યાલ છે, એક પછી એક તરંગ કેવડી ભગવાન થાય એટલે અનુબદ્ધ કેવડી કહેવાય. જેવી રીતના મહાવીર ભગવાન થી ગૌતમ ગણધર, ગૌતમ ગણધર સુધર્મા સ્વામી અને જંબુ સ્વામી, એ એકનું નિર્વાણ થાય અને બીજાને કેવળ જ્ઞાન થાય. પછી એમનું નિર્વાણ થાય તો ત્રીજાને કેવળ જ્ઞાન થાય, એને અનુબદ્ધ કેવડી કહેવાય. જેવી રીતના આપણા સિમંદર આજુ એ તીર્થંકર ભગવાન છે એ અનુબદ્ધ કેવડી કહેવાય બધા, કેમ કે એ સિમંદર ભગવાન ને નિર્વાણ થાય તો એ જ નામના બીજા સિમંદર ભગવાન એને કેવળ જ્ઞાન થઈ જાય. અને એ ઉપદેશ ની એ જે દિવ્ય ધ્વનિ આદિની નિરંતર પ્રવૃત્તિ થયા કરે. તો જો આટલા જાતના કેવડી ભગવાન આપણે જોયા. હવે જો આપણે અમુક વિશેષતાઓ જોઈએ છે અરિહંત ભગવાનની, સૌથી પહેલા તો અરિહંત ભગવાન જે બને એમનું શરીર પરમ ઔદારિક શરીર થઈ ગયું છે. અત્યાર સુધી જે ઔદારિક શરીર હતું, આપણે લાસ્ટ ક્લાસમાં એક પોઈન્ટ જોયો હતો ને કે ઔદારિક શરીરમાં નિગોદનો વાસ રહે છે, અનંતા નિગોદિયા જીવો અહીંયા છે. હવે જે એનું બારમા મનુષ્યનું અંતર્મુહૂર્તનો કાળ છે, એ અંતર્મુહૂર્તના કાળમાં જેમ જેમ એ નિગોદિયા જીવનું આયુષ્ય પૂરું થતું જાય, હવે નવા ઉત્પન્ન નથી થતા અને એમ કરીને અંતર્મુહૂર્તમાં બધા ગયા જાય છે અને તેરમા મનુષ્યનો પરમ ઔદારિક શરીર બને છે. એ થયું. એના સિવાય અરિહંત ભગવાનને 18 દોષોથી રહિત કહેવામાં આવે છે. કયા કયા 18 દોષ છે કોઈને ખ્યાલ છે? જો ક્ષુધા, તૃષા, કોઈ પણ રોગ, બુઢાપો, જન્મ મરણ, ભય, રાગ દ્વેષ, ગર્વ એટલે મોહ, ગર્વ એટલે માન, સોરી માન, મોહ, ચિંતા, મદ કોઈ જાતનો અહંકાર, અચરજ વિસ્મય, નિદ્રા, અરતિ, ખેડ અને સ્વેદ, સ્વેદ એટલે પરસેવ, આટલા 18 દોષોનો એમને નાશ થઈ જાય છે. અરિહંત ભગવાન જ્યાં પણ હોય ત્યાં અતિશયો પ્રગટ થાય છે. જેવી રીતના કે મંદ સુગંધિત પવન વાવો, એ બધા અમુક જે તીર્થંકર ભગવાનના 46 ગુણોમાં એક જે દેવકૃત બધા અમુક અતિશયો છે ને, એ સામાન્ય કેવડીઓમાં પણ થાય છે. જનરલી જે ઇન્દ્ર હોય ઇન્દ્રની આજ્ઞા અનુસાર કુબેર દંડકુટી આદિની રચના કરે છે. દંડકુટી એટલે ખ્યાલ છે કોઈને? દંડકુટી કોને કહેવાય? જે આખું સમોચરણ હોય ને, સમોચરણની વચમાં પેલા 3 સ્ટેપ હોય, એ 3 સ્ટેપ અશોક વૃક્ષ, પછી ઉપર છત્ર, ભામંડલ, ચવરો, એટલો પોર્શનને દંડકુટી કહેવાય. પછી 12 સભાઓને બધું જે આખું રચના છે વિશેષ, એ સમોચરણનો ભાગ કહેવાય. તો આ જે દંડકુટીની રચના તો સામાન્ય કેવડી માટે પણ થાય છે, અને જેટલા સામાન્ય કેવડી છે એ બધા દંડકુટીમાં. જેવી રીતના અરિહંત તીર્થંકર ભગવાન એ કમળથી અધર આકાશમાં અંતરિક્ષમાં બિરાજમાન છે, એવી જ રીતે બાકીના ભગવાનનો પણ સેમ એવી રીતના છે. અચ્છા, હવે એમનો જયારે પણ વિહાર થાય અરિહંત ભગવાન, તો વિહાર જેવી રીતના મુનિરાજનો સ્વચ્છંદ વિહાર છે, કોઈ પર્પસ માટે વિહાર નથી, એવી જ રીતે અરિહંત ભગવાનનો પણ સ્વચ્છંદ વિહાર છે. એ પુણ્યના યોગે જ્યાં ભવ્ય જીવોનું કલ્યાણનો ઉદય હોય ત્યાં એ અરિહંત ભગવાનનો વિહાર થાય છે. અચ્છા, હા, જો આપણે જોયા ને અમુક પ્રકાર કેવડી ભગવાન, એમાં એક મૂક કેવડી આપણે જોયા. મૂક કેવડી એટલે શું? મૂક કેવડી એટલે મૂંગા. મૂક એટલે મૂંગા, એટલે કે જેમનો ઉપદેશ આવી થતો નથી, બરાબર. તો એનો મતલબ કે બાકીના સામાન્ય કેવડીનો પણ ઉપદેશ થઈ શકે છે, ખાલી તીર્થંકર ભગવાન જ દિવ્ય ધ્વનિની વર્ષા કરે છે એવું નથી. સામાન્ય કેવડી સામાન્ય કેવડી ભગવાનને પણ આવી રીતના ઉપદેશ આદિ હોય છે, અને ત્યાં પણ ભવ્ય જીવ ઉપદેશનું પ્રાપ્તિ કરે છે. તો એમને જેવી રીતના સમોચરણમાં આટલા આટલા કલાકે આટલા ટાઈમ સુધી દિવ્ય ધ્વનિ ખરે જ એવો અમને કોઈ નિયમ નથી. અને જે ધર્મતીર્થની સ્થાપના કહેવાય, ધર્મ તીર્થની સ્થાપના થવી, જે શાસનકાળ ચાલવો એ તીર્થંકર નું જ ગણાય છે. જેવી રીતના આદિનાથ ભગવાન થયા બરાબર, તો એ તો લગભગ ચોથા કાળના શરૂઆતમાં થયા. અને અજિતનાથ ભગવાન ક્યારે થયા? ચોથા કાળના વચ્ચે, મધ્યમાં. 50 લાખ કરોડ સાગર પછી. એક કોળાકોળી સાગર હોય ને, 1 કરોડ કરોડ સાગર આખો ચોથો કાળ, એમાં પહેલા આદિનાથ ભગવાન, પછી વચ્ચે 50 લાખ કરોડ વર્ષ પછી અજિતનાથ ભગવાન, અને બાકીના 23 તો હજી પછી, બાકીના 22. તો વચમાં, આટલા વચમાં કોઈ કેવડી થયા હશે કે નહીં? થયા હશે કે નહીં? તો ક્યારેક તો એમનો ઉપદેશ પણ ખર્યો હશે કે નહીં? તો ઉપદેશ ખર્યો હશે તો એમનું શાસન કેમ ન કહેવાય? તીર્થંકર ભગવાનનું જ શાસન ગણાય. ખ્યાલ આવે ને? કેમ કે જે જાતનો કોમ્પ્રિહેન્સિવ ઉપદેશ એ આપે છે અને બધે એમની દિવ્ય ગણીનો પ્રચાર થાય છે, તો એવો પ્રચાર બધે સામાન્ય કેવડીનો થતો નથી, એની રીચ હોતી નથી. કેમ કે એમનો ઉપદેશ થાય ન થાય, કેટલો થાય, એનું કોઈ માપદંડ નથી. એટલે એ સામાન્ય કેવડીને ઉપદેશ હોય છે, પણ આવી રીતે એનું શાસન કહેવાતું નથી. બરાબર. પછી જો આગળ જોઈએ આપણે, અહીંયા જો મોક્ષનાથ પ્રકાશનનો અંશ આપ્યો છે, બહુ સરસ છે. હરિયંત ભગવાનને વિશે જો, હરિયંત ભગવાન દેવાધિદેવ પણ કો પ્રાપ્ત હુએ હૈ તથા આયુધ અંબરાદિક વ અંગ વિકારાદિક. જો આ સાંભળજો ધ્યાનજી, આયુધ એટલે કે જો કોઈ શસ્ત્ર આદિ હોય એ, અંબર, અંબર એટલે કપડા, કોઈ જાતના ફેન્સી કપડા કે એવું કઈ, અથવા અંગ વિકાર. અંગ વિકાર એટલે શું? કે જાણે આંખો પર કઈક તમે પેલું લગાવો, ચાંદલો લગાવો, હા, બીજા કઈ તમે ઓલા બાજુ બંધ કે કઈ પહેરાવો, તે અંગ વિકાર કહેવાય છે. જો કામ ક્રોધાદિ આદિ નિંદ્ય ભાવ કે ચિહ્ન હો, જે કામ ક્રોધ આદિ નિંદ્ય ભાવના ચિહ્ન છે, ઉનસે રહિત જો પરમ ઔદારિક શરીર ઉનકા હુઆ હૈ. ભગવાનનું પરમ ઔદારિક શરીર કેવું છે? આવા કોઈ પણ નિંદ્ય ભાવથી રહિત છે. હજી પાછળ, આ તો મોક્ષના પ્રકાશકમાંથી છે, આમાં જ પાછળ લખેલું છે નવદેવનું વર્ણન. નહીં સોરી, પ્રશ્નોત્તર માળામાં છે. એક મિનિટ વાંચો, એક હોય ને, હવે છેલ્લો પ્રશ્ન છે. 237 છે. જો હું શું કામ પોઈન્ટ આઉટ કરું છું કે આપણે જૈન ભગવાનની પ્રતિમા કેવી હોવી જોઈએ. જો શૃંગારાદિ દોષ રહિત, મળ્યું 237 માં વચ્ચે જ છે, સેકન્ડ લાઈન. આવ્યું ક્વેશ્ચન 237. અરિયંત જે નવદેવ કોણ કોણ છે, તો અરિયંત શ્રી આચાર્ય ઉપાધ્યાય સાહેબ બરાબર એ કીધું. પછી જૈન ધર્મ, જૈન વચન. હવે જો જૈન પ્રતિમા માટે કહે છે, શૃંગાર આદિ દોષ રહિત અને સાક્ષાત જિનેશ્વર સમાન હોય એવી પ્રતિમા હોવી જોઈએ. તો એ જૈન પ્રતિમા અને પછી જૈન મંદિર, એ નવદેવ ગણવામાં આવે છે. એટલે અહીંયા અરિયંત ભગવાનનું વર્ણન આપણે જયારે વાંચીએ છીએ, તો અરિયંત ભગવાનની પ્રતિકૃતિ પણ કેવી હોવી જોઈએ? કે કોઈ પણ અંગ વિકાર આદિથી રહિત હોવી જોઈએ. મને હમણાં જ કોઈ પૂછતું હતું કે ભાઈ આપણે આમાં પણ જઈએ દેરાસરમાં અને દિગંબર મંદિરમાં પણ આવીએ તો શું ફરક, એમાં શું વાંધો? મહાવીર ભગવાન તો બધે મહાવીર ભગવાન છે, બધા સમાન જ છે. આપણે જો મિથ્યાત્વમાં 5 પ્રકારના મિથ્યાત્વ છે, એમાં એક વિનય મિથ્યાત્વ છે. વિનય એટલે સર્વ ધર્મમાં, સર્વ મતોમાં સમદર્શીપણું, તેને વિનય મિથ્યાત્વ કહે છે. જો બધા ભગવાન ભગવાન છે એમાં શું છે? એમાં એ બરાબર નથી કે ભગવાનની પરિભાષા જ આપણે સમજ્યા નથી. ખ્યાલ આવે ને? જ્યાં આપણે જીવ સ્વાધ્યાય કરે છે અને વસ્તુ સ્વરૂપને વ્યવસ્થિત જાણે છે, તો અરિયન ભગવાન કેવા હોવા જોઈએ એની ક્લેરિટી જ્યાં મળે છે, તો એ આ ભગવાન જ ભગવાન લાગે છે. બરાબર. ચલ આગળ જો, કે એસા પરમ અવતારિક શરીર ઉનકા હુઆ હૈ. હા, જો સાંભળજો ધ્યાનથી, જિનકે વચનો સે લોક મે ધર્મ તીર્થ પ્રવર્તતા હૈ, જિસસે जिसके द्वारा जीवों का कल्याण होता है। अरिहं भगवान केवा थे केमना भी धर्म तीर्थ प्रवर्ते थे लोगों को कल्याण करे। जिनके लौकिक जीवों के प्रभुत्व मानने के कारण भूत एमने जो ही ने लौकिक जीवन प्रभु जेव लगे अरे आमनी महिमा तो कई काम अपार है कई बात जुदी है एवं ना हो क्यारे पण कई दिनेन्द्र भगवान कहता हो अने एकला आम शांत प्रतिमा हो जरा तेज रहित हो एवं क्यारे ना हो क्या हमेशा वह गंधकूटी आदि एम कहे के प्रभुत्व चिन्ह बदा हो ख्याल आए जो એટલે આપણી કોઈ પણ પ્રતિમામાં આપણે જોઈએ ને આપણે હંમેશા એ બધા ચિહ્ન હોય રૂપક છત્ર ત્રણ છત્ર ભામંડલ અરિયંત ભગવાન હોય ને તો આ બધા ચિહ્ન તો મિનિમમ હોય ખ્યાલ આવે જો ઉનકે કારણભૂત અનેક અતિશય ઓર નાના પ્રકાર કે વૈભવ સે સંયુક્ત પના પાયા ગયા કે અરિયંત ભગવાન જ્યાં જ્યાં હોય ત્યાં નાના પ્રકારનો વૈભવ જોવામાં આવે છે। जिनका अपने हित के लिए अर्थात गणधर इंद्रादिक उत्तम जीव सेवन करते हैं जेमनु सेवन એટલે જેમનો સંયોગ ઉત્તમ જીવો કરે છે આ વિશ્વમાં જેટલા પણ ઉત્તમ જીવો હોય એ બધા તીર્થંકર પરમાત્માના સેવન કરવા એટલે એમના સંયોગ કરવા માટે એમની કંપની માટે જાય છે। એસે સર્વ પ્રકાર સે પૂજને યોગ્ય શ્રી અરિયંત ભગવાન ઉને અમારા નમસ્કાર। અરિયંત ભગવાન કેવા છે દરેક પ્રકારે પૂજનીય છે। લૌકિકમાં કોઈ સાવ અંજાણ વ્યક્તિ આવે ને તો એને પણ ભગવાન જેવું લાગે અને જે જાણકાર છે તો એમના અંતરને જાણીને એમની જે એમ કે પૂર્ણ દોષ રહિત એમના વિમલ સ્વભાવને જાણીને ઓટોમેટિક એમને નતમસ્તક થઈ જાય એવા અરિયંત ભગવાન હોય છે। પછી જો હવે આપણે અમુક એકાદ વસ્તુ એ રીતે જોઈ લઈએ કે અરિયંત ભગવાન નો કાળ કેટલો અરિયંત અવસ્થાનો ટાઈમ કેટલો જો છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં તો નિરંતર ઝૂલતા સામગ્રી રાખે બરાબર એના પછી દરેક ગુણસ્થાન નો કાળ અંતર્મુહૂર્ત કમ્બાઈન પણ અંતર્મુહૂર્ત બરાબર એટલે જાણે હજી આમ તમે કઈક હજી અહીંયા કરો છો આમ જુઓ અને પાછા આમ જુઓ ત્યાં તો હજી મુનિ અરિયંત ભગવાન થઈ ગયા। અહીંયા વિચાર કરો મુનિરાજ નું શરીર અહીંયા હોય ધ્યાનમાં છે તમે આમ એમને જોયું તમારું જરા ધ્યાન હટ્યું અને પાછા જોવા જાઓ ત્યાં તો એ શરીર 5000 ગણું ઉપર એટલે અહીંયા કઈ હોય ને કઈ દેખાય જ નહીં એટલું ફાસ્ટ શ્રેણી ચડીને જીવ મોક્ષ પ્રાપ્ત કરી શકે। પણ ચાલો હવે મોક્ષ પ્રાપ્ત કરી લીધો તો અરિયંત ભગવાન નો ટાઈમ કેટલો એટલે અરિયંત 13મા ગુણસ્થાનમાં કેટલો વખત રહેશે 6 નો પણ કઈક તો ઇન્ડિકેટર્સ તો આપો ને હા જેટલું આયુ બાકી છે એટલે ચલો એ તો માન્યું પણ કઈક તો ઇન્ડિકેટર તો આપો આયુ એટલે કેટલા વર્ષ કે શું કે કઈ ચલો સિમંદર ભગવાન કેટલા વખત રહેવાના છે આવતા 24 ના જે 13મા તીર્થંકર આવશે ત્યાં સુધી રહેશે પણ એ કેટલા વર્ષ થશે એટલા હા 1 કોટી પૂર્વ જો જે આર્યખંડ હોય કર્મભૂમિ જે કહેવાય ને એક કર્મભૂમિ કહેવાય એક ભોગભૂમિ કહેવાય ભોગભૂમિમાં મનુષ્યનું આયુષ્ય મેક્સિમમ 3 પલ્યનું હોય છે 1 પલ્યમાં અસંખ્યાત વર્ષો આવે બરાબર એને તો જવા જોઈએ જે કર્મભૂમિ કહેવાય જ્યાંથી મનુષ્ય તીર્થંકર થઈ શકે ભોગભૂમિથી ન થઈ શકે ભોગભૂમિના 4ઠા ગુણસ્થાનની ઉપર જ ન જાય ચાલે કેમ કે એટલો અંદરથી એમને ચિત્તમાં વૈરાગ્ય ઉત્પન્ન ન થાય। અહીંયા કર્મભૂમિનું મેક્સિમમ આયુષ્ય કેટલું તો 1 કરોડ પૂર્વ 1 કોટી પૂર્વ પૂર્વ એટલે કેટલું 1 પૂર્વમાં 76,56,000 કરોડ વર્ષ આવે બરાબર 84 લાખ × 84 લાખ એનું જે પણ મલ્ટિપ્લિકેશન થાય એટલું 1 પૂર્વ થાય અને એટલું 1 કરોડ પૂર્વ એટલે 1 કરોડ × 76,56,000 કરોડ આટલા વર્ષો બરાબર આટલું મનુષ્યનું મેક્સિમમ આયુષ્ય હોય છે અરે જન્મ તારીખ સાથે કઈ કીર્તન કરવું નથી કે ગર્ભના નવ મહિના ગણીને, ગર્ભના નવ મહિના ગણીને આઠ વર્ષ પ્લસ આઠ અંતર વર્ષ કે હજી એ દીક્ષા લેશે, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જીવશે. જો ગણવું હોય તો ગણી ગયો. હજી જીવ આઠ વર્ષ સુધી ચોથા ગુણસ્થાનમાં હતા, પછી દીક્ષા લઈને સાતમા ગુણસ્થાનમાં ગયા પહેલા. એટલે એક અંતર વર્ષ, સાતમાથી છઠ્ઠામાં આવ્યા, બે છઠ્ઠાથી પાછા સાતમામાં ગયા, ત્રણ પછી આઠમામાં, નવમામાં, દસમામાં, બારમાં. કેટલા થયા? છ થયા, છ થયા. હા, હજી એક અંતરમાં આપણું છે અનંતાનુબંધીની વી સંયોજના કરે છે એ, અને હવે તેરમા ગુણસ્થાનમાં જશે એ. એટલે ટોટલ આઠ અંતર મુહૂર્ત એ એના પછી અરિયંત બને છે, તીર્થંકર બને છે. તો આઠ વર્ષ પ્લસ આઠ અંતર મુહૂર્ત એક કોટી પૂર્વમાંથી બાદ કરી નાખો, પછી જેટલા વર્ષ બચે એ તીર્થંકર અવસ્થામાં રહેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. જો પ્રાણાયોગમાં આવા કેલ્ક્યુલેશન ઘણા બધા હોય અને આવું કેલ્ક્યુલેશન કરવા માટે તો મગજ બહુ ચલાવવું પડે, એટલે એનાથી શું આપણી મેમરી અને ગમ શાર્પ રહે. હવે ઉપયોગ પણ તે છે. હમણાં કીધું ને કે 63 કર્મનો નાશ કરે, તો કયા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિનો નાશ થાય છે એમાં પણ કઈ કઈ નો, એ બસ દૂર આપણને મોઢું હોવું જોઈએ. તો ચાલો, આ તો થઈ આપણે કાળ અપેક્ષા વિચાર બરાબર. હવે જે તીર્થંકર પરમાત્મા એટલે તેરમા ગુણસ્થાનમાં જે પણ અરિયંત ભગવાન છે, તો યોગ સહિત છે બરાબર. એટલે એમને ઇન્દ્રિયાપદ આશ્રવ ચાલુ છે, ચાર ગાંધી કર્મનો નાશ થઈ ગયો, ચાર અગાંધી કર્મ બાકી છે. હવે અહીંયાથી આયુષ્યના અંતમાં જે છેલ્લું અંતર્મુહૂર્ત બાકી હશે ત્યારે એ 14મા ગુણસ્થાનમાં જશે. એને યોગ નિરોધનો પ્રક્રિયા કહેવાય. જો 14મો ગુણસ્થાનનો કાળ તો છે ખાલી અંતર્મુહૂર્ત, પણ ખાલી અંતર્મુહૂર્ત પહેલા યોગ નિરોધ કરે છે એવું નથી. યોગ નિરોધની પ્રક્રિયા પહેલેથી ચાલુ થઈ ગયા. જે રીતે મહાવીર ભગવાને બે દિવસ પહેલાથી યોગ નિરોધની પ્રક્રિયામાં વયા ગયા, તો ત્યારે સમોચરણ વિઘટિત થઈ જાય અને બે દિવસ પછી એકાંત સ્થાનમાં, એટલે એવી રીતના જઈને એક જગ્યાએ બેઠા હોય અને પછી એમનો નિર્વાણ થાય. એ 14મા ગુણસ્થાનની વિશેષ વાતો છે, એ આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. આજે અહીંયા વિરામ લઈએ. હે જનવાણી ભારતી છોરી જપો દિન રહે, જો તેરી શરણાગ્રહે જો પાવે સુજે, જા વાણી કે જ્ઞાન દે સુજે લોકાલો, સો વાણી મસ્તક સદા દે સમુંદો. બોલો જનવાણી માતનો.